તારીખ 11/2/1988 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 310 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 237.
આત્મ સ્વરૂપનું મહિમા કરે છે આ બોલમાં. અનંત તીર્થંકરોની દિવ્ય ધ્વનિના અને સર્વજ્ઞાનની માણી તમામ દ્રઢ શ્રુતિમાં સ્વરૂપ મહિમાનું પ્રકરણ એ સર્વોત્કૃષ્ટ પ્રકરણ છે, અથવા સર્વકથનમાં સ્વરૂપ મહિમા વિશેષ કરીને કહેવામાં પ્રસિદ્ધ થાય છે. સ્વરૂપ મહિમા વિના સ્વરૂપનું શ્રદ્ધાન નથી, સ્વરૂપ મહિમા વિના સ્વરૂપનું જ્ઞાન નથી, સ્વરૂપના મહિમા વિના સ્વરૂપનું આચરણ થતું નથી. નિર્દર્શનના ચારિત્રનું પરિણામ એ સ્વરૂપના મહિમાના ફળ સ્વરૂપે છે. અને સાધુ અનંતકાળ પરમેશ્વર પદમાં બિરાજમાન અરહંત સિદ્ધાદિ સ્વરૂપ મહિમામાં ડૂબેલા રહ્યા છે, એમના પરિણામની સ્વરૂપના મહિમામાં ડૂબેલા રહે છે, એમ કહો નિમગ્ન રહે છે, એમ કહો એવું જ કોઈ મહિમાવંત સ્વરૂપ છે. એમ થવાનું કારણ કે એવું જ કોઈ મહિમાવંત સ્વરૂપ છે કે જેનો મહિમા વાણી કરી શકતી નથી, વાણીનું સામર્થ્ય અધૂરું પડે છે, અલ્પતાને પામે છે. અને છદ્મસ્તની કે દિવ્યધ્વનિ કોઈ વાણી, કેવળ જ્ઞાનીની વાણી પણ આત્મસ્વરૂપનો મહિમા સંપૂર્ણપણે કહી શકે એ પરિસ્થિતિ નથી. એવું કોઈ અદભુતથી અદભુત અને માત્ર જ્ઞાન ગોચર થાય એવું આત્મસ્વરૂપ છે. એને અહીંયા ચૈતન્ય લોક શબ્દ લીધો છે. આત્મા એટલે ચૈતન્ય લોક, લોક એટલે પ્રકાશ. આલોક શબ્દ વાપરે છે ને, પ્રકાશ એટલે આલોક એટલે પ્રકાશ. આલોક શબ્દ તો પ્રસિદ્ધ છે. લોકની આગળ એક વિસર્ગ લાગે છે, આલોક. લોક એટલે પ્રકાશ. જગતને લોક કહેવામાં આવે છે એ તો જ્ઞાન લોકનો વિષય હોવાથી એને લોક કહે છે. જગતને એમ કહેવામાં આવે છે કે આખો લોક આમ છે, આખા લોકમાં આમ, પણ એ જ્ઞાનનો વિષય હોવાથી એનું નામ લોક પાડ્યું છે. વાસ્તવિકતા એ તો ચૈતન્ય લોક, ચૈતન્ય પ્રકાશ, ચૈતન્ય લોક એ આત્મ સ્વરૂપ છે. પછી એના વિષય ઉપર ઉપચાર કરેલો છે. ચૈતન્ય સૂર્ય, એમણે સૂર્ય શબ્દ બહુ પ્રયોગ કર્યો છે. ભાવ તો જે છે તે છે, કોઈ પણ શબ્દથી જેનું આત્મ સ્વરૂપ છે તેનું લક્ષમાં હોય છે, કહેનારના લક્ષમાં, કહેનારના જ્ઞાનમાં, કહેનારના ધ્યાનમાં જેનું આત્મ સ્વરૂપ છે તેવું છે. કોઈ એક શબ્દ દ્વારા કહેવાનો પ્રસંગ હોય છે, પણ એ તો જેવું છે તેવું બધાને પૂરેપૂરું અને સંપન્ન જેવું છે તેવું છે. રાજન જે શબ્દ વાપરે છે, આત્મા જેવો છે તેવો છે, એ કોઈ શબ્દનો પ્રયોગ કરવાને બદલે આ રીતે વાત કરે છે. વાંચ્ય બધાનો એક છે, મહાઆશ્ચર્યકારી પદાર્થ છે, અનંત ચૈતન્ય સત્તાધારી પદાર્થ છે, ક્યાં સુધી એને કેવો અતિજલ્પ વધારે કહેવા માટે, વધારે વિકલ્પ થવા માટે, હવે બસ થાવ અલમ અલમ બસ થાવ બસ થાવ, કેમ કે એ કહેવામાં પૂરું પડે એવું નથી, અને કહેવા કરતા ઠરવામાં એનું અનુસરણ છે. કહેવામાં તો એટલું વ્યવહાર પથમાં બહાર આવવું પડે છે, જ્યારે અંદર એ ઠરવાનો વિષય છે, કહેવા કરતા એ ઠરવાનો વિષય છે. ચૈતન્યલોક અદભુત છે, ચૈતન્યલોક આત્મા એ અદભુત છે, તેમાં વૃદ્ધિની ન્યૂનતા નથી. ન્યૂનતા એટલે ખામી, અનંત વૃદ્ધિ ભરેલ છે ચૈતન્યની, અનંત વૃદ્ધિ કરેલી છે. કેટલીક શક્તિઓને તો સંજ્ઞા નથી આપી શકાતી, નામ આપી શકાતા નથી, અનામી છે. અને એ શક્તિની વિશિષ્ટતાથી આત્માને પણ અનામી કહેવામાં આવે છે. ગણેશજી ઘણી વાર પત્ર લખે તો અનામી લખે, પણ અનામીના પ્રણામ, નામ આપવાનું, નામ શબ્દ છે એને, અને શબ્દના વાચને, શબ્દ પુંગળ છે, શબ્દનું વાચ ચૈતન્ય છે, બેને કેટલું અંતર છે કે સૂર્યના પ્રકાશ ને અમાવાસ્યાના અંધારા છે. ધર્મદાસ ભિક્ષુ લખી, તેમાં વૃદ્ધિની કોઈ ન્યૂનતા નથી. પોતાનો અનંત વૃદ્ધિ ભરી છે, એની રૂપ છે, શ્રદ્ધાથી એની રૂપ આવે છે. અનંત વૃદ્ધિનો ધણી પોતે કોઈના અવલંબનની અને કોઈના અપેક્ષાની આત્મતત્વને જરૂર હતી, એવું નિરાલંબી નિરપેક્ષ તત્વ અનંત વૃદ્ધિથી સમૃદ્ધ છે. અનંત અનંત વૃદ્ધિથી એ સમૃદ્ધ પદાર્થ છે, એમાં કોઈ ન્યૂનતા નથી, એની વૃદ્ધિઓમાં કોઈ ખામી નથી. રમણીયતાથી ભરેલા આ ચૈતન્ય લોકમાંથી બહાર આવવું ગમતું નથી, આ પરિસ્થિતિ છે. જ્ઞાન દશામાં આ પરિસ્થિતિ છે કે અનંત વૃદ્ધિથી જે રમણીય છે, રમણ કરવા લાયક છે, રમવા લાયક છે, જામવા લાયક છે, થઈ જવા લાયક છે, એવું આ ચૈતન્ય લોક આત્મા પરમેશ્વર પદ સર્વોત્કૃષ્ટ શાંત રસથી ભરેલો, જ્ઞાન રસથી ભરેલો, આનંદ રસથી ભરેલો પદાર્થ એની બહાર આવવું ગમતું નથી. એને છોડીને ઉપયોગ બહાર આવે એ વાત જરા પણ પોસાતી નથી, પોસાણનો એ વિષય નથી. આવી જવાય બીજી વાત છે, પણ આવવાનો પોસાણનો એ વિષય રહેતો નથી. જો કે પ્રત્યક્ષ પરિણામમાં પણ એ વાત છે કે બહાર આવતા જેટલું, જેટલા પ્રમાણમાં બહાર આવે, જેટલા અનુપાતમાં બહાર આવે, એટલું દુઃખ છે, એ પ્રત્યક્ષ છે. અને અંદરના સુખનો સાગર અને સુખનો અનુભવ પણ પ્રત્યક્ષ છે. જ્યારે બંને વાત સાથે છે તો કોણ ચાહે સુખને છોડીને દુઃખનો અનુભવ કરવાનું, કોણ ચાહે એ પ્રશ્ન રહેતો. મોટો ફેક ઉલટો ને સુલટો, એકમાં સુખ ને એકમાં દુઃખ, ને કેવું નિરાકુરતારૂપ આત્મિક સુખ. આ જગતના ઇન્દ્રિયના વિષયનું સુખ દુઃખ જ છે, એ તો સુખ જ નથી. ખરેખર તો દુઃખ જ છે, એકાંતે એકાંતે દુઃખ છે. એવું જે નિરાકુર સુખ છે ત્યાંથી બહાર આવવું ગમતું નથી. જાણે કે અંદર ઠરીને ઠામ થઈ જઈએ અને એમાં ને માન, એટલે જ્ઞાનીને વાંછા નથી. એનું કારણ એ છે કે દુઃખને કોણ વાંછે. જ્ઞાન દશામાં બાહ્ય પદાર્થોની વાંછા એટલા માટે છે કે ત્યાં સુખની કલ્પના છે અને સુખ બુદ્ધિ છે. પણ ત્યાં જેને પ્રત્યક્ષ દુઃખ અનુભવાય છે એ કેમ વાંછે? જ્યાં દુઃખ થાય ત્યાં જવાનું કોણ ઈચ્છે એમ છે. દીપચંદજી અનુભવ પ્રકાશમાં લખે છે કે ઇન્દ્રને સૌધર્મ, ઇન્દ્રને સમય દ્રષ્ટિ, ઇન્દ્રને ઇન્દ્રાસન દુઃખરૂપ છે. ઇન્દ્રાસન તો એવું વૈભવશાળી આસન છે કે આ તો એની કલ્પના થવી મુશ્કેલ છે, એનો અંદાજ આવવો મુશ્કેલ છે. કેમ કે અહીંયા જો રત્નો નથી એવા, તો એવા રત્નો તો એના 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 મોજડીમાં હોય છે, જોડામાં આપણે કહીએ. એ તો એના પછી ઊંચી ઊંચી જાતના રત્નો તો એના જોડામાં મઢેલા હોય છે. એને સિંહાસનમાં કેવા વાપરતા હશે? એના માથાના મુગટમાં કેવા વાપરતા હશે? જો જોડામાં માથું ઊંચા રત્નો વાપરતા હોય તો એના માથાના મુગટમાં કેવા વાપરતા હશે? એના ઉપર એ સમય દ્રષ્ટિનો ઉપયોગ જાય છે, દુઃખ જન્મે છે. ઉપયોગ બહાર નીકળતા જ એમના આકુલતાને દુઃખ જન્મે છે. તો આરોપ એમ કરવામાં આવે છે કે ઇન્દ્રાસન દુઃખરૂપ છે. ભાષા એવી એવા એવી ભાષા બોલાય છે, ઇન્દ્રાસન દુઃખરૂપ છે. ઇન્દ્રાસન તો સુખરૂપે નથી ને દુઃખરૂપે નથી, જેમ નરક સુખરૂપે નથી ને દુઃખરૂપે નથી, એમ ઇન્દ્રાસન પણ સુખરૂપે નથી ને દુઃખરૂપે પણ નથી. આમ છે, પોતાનો ભાવ છે એમાં, બહાર અંતરમાં રહે છે એટલો ભાવ સુખ છે. બંને ભાવ પ્રત્યક્ષ અનુભવરૂપ છે, તેથી નાની સુખ છોડીને દુઃખમાં જવા જાતા નથી. કેટલી સૂક્ષ્મ નજર છે એ વિષયમાં. લોકો આખી દુનિયા જેને સુખ કહે, અરે આખી દુનિયા જેની પાછળ લાગેલી રહે છે જગતના બધા જીવો, અને જે પ્રાપ્ત કરવા માટે અધોગતિના પરિણામ, નહીં કરવાના પરિણામ કરી દે છે, એકાંતે દુઃખ છે. એકાંતે સામું જોવા લાયક કોઈ પદાર્થ નથી, એ પોતાનો આત્મા સામું જોવા લાયક છે. ઉપયોગ બહાર મૂકવાનો પ્રશ્ન છે, મેળવવાનો તો પ્રશ્ન નથી, એના ઉપર ઉપયોગ મૂકવાનો પ્રશ્ન નથી. લેવાનો તો પ્રશ્ન નથી, ચીજને ઉપયોગ મૂકવાનો પ્રશ્ન નથી. કહે છે કે રમણીયતાથી ભરેલા આ ચૈતન્ય લોકમાંથી બહાર આવવું ગમતું નથી. અંદરમાં ઠરી જવું ગમે છે, એકનું ઠરવાનું ઠામ મળી ગયું છે એમાં ઠરી જાય. પરિણામ સહેજે સહેજે એમાં ઠરતું જાય, ઠરતું જાય, જામતું જાય. એવી સ્થિતિ બદલવાની કોઈ જરા પણ ઈચ્છા થતી નથી, એક અંશે પણ એ ઈચ્છા થતી નથી. એમ બહાર આવવું ગમતું નથી. અને જેટલા કોઈ કાર્યમાં ઉદયથી જોડાવું પડે છે, આહાર વગેરે છે ને, પરાણે પરાણે જાણે જોડાવવું પડે છે. જેમ કોઈ બળદને આર મારીને કઈ હાલવું પડશે, ગાડે જોડી તો હલાવે છે કે નહીં, એમ કરવાનું ભૂતરું છે, આર મારે છે, એ વાત સારી લાગતી નથી. જગતને મીઠી લાગે છે, આ પરાણે થવાની વાત છે. પરાણે 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 એ વાત છે, મેં વેઠ કરે છે, બોજો લીધો છે ને, બોજો લાગે છે જ્ઞાનીને, એ બોજો લાગે છે, બોલાવે છે બીજું. ચૈતન્ય રૂપમાંથી બહાર આવવું બનતું નથી, અને એવું પણ નથી. હવે એક સ્પષ્ટ આવે છે કે ઉપયોગ બહાર મૂકે તો બહારના પદાર્થોનું જ્ઞાન થાય, ને નૈતરનું જ્ઞાન થાય. એ જ્ઞાનનો સ્વભાવ નથી, એ જ્ઞાનનું સ્વરૂપ નથી. એટલે જ્ઞાનની તો એવી તાકાત છે કે જે એક જ સમયમાં આ નિર્ વૃદ્ધિને તથા બધાને જાણે. આ સ્વભાવ આવો છે, ભલે પ્રગટ થાય છે તેરમા ગુણ સ્થાનથી એવું જ્ઞાન, પણ સ્વભાવ આવો છે અને હું આવો છું એની પ્રતીતિ છે. સૂક્ષ્મ જ્ઞાનવાળો હું છું, ક્ષણિક જ્ઞાનવાળો હું છું, ખંડખંડ જ્ઞાનવાળો હું છું, ક્રમિક જ્ઞાનવાળો હું છું, દ્વિ જ્ઞાનવાળો હું છું, મતિસ્વરૂપના સૂક્ષ્મ વાળો હું છું, એ પ્રશ્ન નથી. જ્ઞાનની એવી તાકાત છે કે જીવ એક જ સમયમાં આ અનંત આત્મામાં રહેલી વૃદ્ધિને જાણે, પોતાના સ્વરૂપને જાણે અને બધાને જાણે, અને બાકી જગતના લોકાલોકને જાણે, બહાર નીકળીને જાણે એમ નહીં. કેવળ જ્ઞાનના સ્વરૂપ વિશે ઘણાને ભ્રાંતિ ચાલે છે. કેવળ જ્ઞાન બહાર જોતા હશે ત્યારે એને જણાતું હશે, એ પ્રશ્ન નથી. અંદર રહીને જાણે છે, એ બોલ તો આ વિષયમાં બહુ સ્પષ્ટ છે. પાછળમાં કે કેવળ જ્ઞાની છે, નિરવશેષ અંતર્મુખ રહીને, ઉપયોગ છે પણ નિરવશેષ અંતર્મુખ રહે છે અને લોકાલોકને જાણે છે. હવે કોઈ એમ કે લોકાલોકને જાણતા જ નથી તો આત્માને જાણે છે, એ તો નિશ્ચયનું કથન છે. કોઈ કે આત્માને નહીં લોકાલોકને જ જાણે છે તો એ વ્યવહારનું કથન. લોકાલોકને આત્માને જાણે છે તો એ પ્રમાણનું કથન છે, પણ એ તો કથન છે, ઘણે કથન છે. પણ જાણે છે એમાં કઈ બાકી રહે તો એ સર્વજ્ઞ પણ રહેતો. એટલે અહીંયા બંને વાત રહી ગઈ. ખરેખર તો પ્રમાણપૂર્વક જ નહીં છે, નહીનું કથન પ્રમાણપૂર્વક જ છે. જ્યારે એક વાત કહે છે એક નહીં તો બીજી વાત ગૌણ રાખે છે, બીજી વાત નો અભાવ કરીને કહેતા. જ્ઞાનની એવી તાકાત છે કે એક જ સમયમાં પછી ક્રમથી જાણે એમની, પહેલા સુને જાણે, પછી પરને જાણે, પરમા પણ અનેકને ક્રમથી જાણે, એવો સ્વભાવ નથી. એક જ સમયમાં નિજ વૃદ્ધિને જાણે, અનંત નિજ વૃદ્ધિને જાણે, તે જ સમયમાં બધા દુનિયાનું પ્રતિબિંબ અંદરમાં પડી જાય. જાણવા જવાની જરૂર નથી, અથવા આતુરતા કે જિજ્ઞાસાનો ત્યાં પ્રશ્ન રહેતો નથી, અથવા કોઈ પદાર્થનું અચિંતું કાર્ય થયું એવા આશ્ચર્યનું કેવળ જ્ઞાનમાં અવકાશ નથી. ગુરુદેવ શ્રી પ્રવચનમાં એ કહેતા કે એક સમયમાં સ્વને પર બધું જ્ઞાનમાં આવી જાય છે, તેથી કોઈ પણ આશ્ચર્યનો વિષય કેવળ જ્ઞાનને જગતને વિષય રહેતો નથી, કે આ ઓચિંતુથી એ વાત રહેતી, કેમકે એક જ સમયમાં જણાઈ જાય છે. જો કેવળ જ્ઞાનને આશ્ચર્ય નથી, પછી એના ઉપરથી ન્યાય ઉતારતા હતા પોતે. જો કેવળ જ્ઞાનને આશ્ચર્ય નથી તો જે મતી શુદ્ધ જ્ઞાને આવા કેવળ જ્ઞાન સ્વરૂપ આત્માને સ્વીકાર્યો છે, સ્વરૂપથી કેવળ જ્ઞાનને સ્વીકાર્યું એવા મતી સ્વરૂપને પણ કોઈ આશ્ચર્ય નથી, કોઈ કુતૂહલ નથી. કુતૂહલ નથી મળતો, કુતૂહલનો પોઈન્ટ એટલા માટે લઈએ છે કે કુતૂહલ છે એ દર્શનો સાથે સંબંધ છે. કુતૂહલ વૃત્તિ, અન્ય પદાર્થ વિશે કુતૂહલતા થવી, એ આત્મરૂચિનો ઘાતક પરિણામ છે. અને એ દર્શન મોહને નારસને ત્યાં વૃદ્ધિગત કરે છે. એટલે એના ઉપરથી લીધું કે તમે પણ તમે કુતૂહલ તો તમે થયા જ કરે છે, સદમસ્ત છો, જાણે છો અધૂરું, પૂરું જાણવાનો સ્વભાવ છે, એટલે કુતૂહલ થયા વિના તને રહેશે નહીં. હવે શું કરવું? એક વાત આવી કે પર પદાર્થનું કુતૂહલ છોડવું, પણ એવું કાંઈ સાંભળવાથી છોડવું છૂટું છૂટી જતું નથી. તો હવે કરવું શું? કુતૂહલ તો ઊભું રહેવાનું, કેમ કે પોતે અધૂરો છે જાણવામાં, અને એનો સ્વભાવ પૂરું જાણવાનો છે. બધું જાણવું એ કુતૂહલ એનું છૂટશે નહીં, ઘણું જાણવું એ કુતૂહલ એનું છૂટશે નહીં. છેવટે શાસ્ત્ર હાથમાં લેશો તો એમાંથી ઘણું જાણવું, એમ એનું કુતૂહલ વધી જશે. અને એવા કારણથી તે પ્રયોજનભૂત વિષય છોડીને અપ્રયોજનભૂત વિષયની વિશાળતામાં પણ ઘણા શાસ્ત્રનો માનતા માનતા ચાલ્યા જાય છે. અને એ અપ્રયોજનભૂત વિષયના કુતૂહલમાં જે રસ વધે છે, એમાં એને દર્શનની અનુભૂતિ થાય છે. શાસ્ત્ર પાછળ થાય છે, આપણે કેમ કે જયારે અપ્રયોજનભૂત વિષયોમાં રસ પડે ત્યારે એને અપ્રયોજનભૂત વિષય પ્રયોજનભૂત વિષયનો રસ ઘટે. બે એક સાથે ચાલતા નથી, વિરુદ્ધ રસ હોવાને કારણે બે એક સાથે ચાલતા નથી. હવે કરવું શું? કુતૂહલ કરવા જેવું નથી, કુતૂહલ ટળતું નથી. તો કે આત્માનું કુતૂહલ કર, હું તારા સ્વરૂપમાં એમ છું, તારા સ્વરૂપ કેવું છે, અને અનંત ચૈતન્ય વૃદ્ધિ છે, કોઈ વૃદ્ધિની ખામી નથી, એવું રમણીય તત્વ છે. આ તને ક્યાં ખબર છે કેવું રમણીય છે, કેવી વૃદ્ધિઓ છે, એ તને ક્યાં ખબર છે? એનું કુતૂહલ કર. કથમપી મૃત્વા કૌતૂહલી સન, કુતૂહલમાં થયો થકો તું ગમે તેમ કરીને પણ આ ચૈતન્ય તત્વને જાણ. તારા તારી કુતૂહલ વૃત્તિને આ દિશામાં વાળી લે. અન્ય પદાર્થને જગતના ગુણ વિશેના કુતૂહલમાં વળેલી વૃત્તિને આ બાજુ વાળી લે, અને તારા સ્વરૂપના કુતૂહલમાં જા. તો કેવળ જ્ઞાન વૃત્તિને કુતૂહલ કરવાનું બંધ થઈ જાય, એ સ્થિતિને પામી જઈશ. સર્વસ્ત દશામાં પણ તને તૃપ્તિની એવી શરૂઆત થશે, આનંદ અને શાંતિની એવી શરૂઆત થશે, કે તારું બહારનું કુતૂહલ છે એ આકુલતાનો ઉત્પાદક, આકુલતાનો જનક તને લાગશે. તેથી એ કુતૂહલ ઉપરથી તું હટી જઈશ, કે આ દુઃખના અંધારામાં અગ્નિમાં જવા જેવું નથી, એને અગ્નિ લાગશે. સામાન્ય રીતે કુતૂહલમાં માણસને જિજ્ઞાસાથી લંબાઈ જાય છે, એમાં દુઃખ લાગતું નથી. તત્વ દ્રષ્ટિએ તો એમાં દુઃખ જ લાગે છે, તાત્વિક દ્રષ્ટિ છે. જ્ઞાનની એવી તાકાત છે કે જીવ એક જ સમયમાં આ નિર્વૃદ્ધિને તથા બધાને જાણે, એક જ સમયમાં જાણે એવી શક્તિ છે. અને એ શક્તિ ઉપર દ્રષ્ટિ છે, અહીંયા શક્તિ પ્રગટ થશે એની પ્રતીતિ છે, અને તેથી કુતૂહલ શાંત થઈ જાય છે. દ્રવ દ્રષ્ટિ પ્રકાશ સોગાને લીધું છે. એવું જ્યારે સમજવા આવ્યું કે કેવળ જ્ઞાન થશે ત્યારે એક સમયમાં બધું જણાઈ જશે, તો મારે શાસ્ત્ર વાંચવાની વૃત્તિ ઘટી ગઈ. શાસ્ત્રમાં તો ઘણી વાતો આવે, કર્ણાનુયુગમાં વિશાળ વિષય છે, ચાર્યાનુયુગનો વિષય વિશાળ છે, એ વૃત્તિ ઘટી ગઈ. એમાં શું લેવું છે? કે સામાન્ય રીતે મોક્ષની ભૂમિકામાં શાસ્ત્રમાંથી પણ ઘણું જાણું ઘણું જાણું ઘણું જાણું, અથવા ઘણા શાસ્ત્રો વાંચ્યા હોય એવા વક્તા પાસેથી ઘણું સાંભળવું, ઘણું સાંભળીને જાણવું, વાંચીને ઘણું જાણવું અથવા સાંભળીને ઘણું જાણવું, અથવા ચર્ચા પ્રશ્ન કરીને ઘણું જાણવું, એવું જે ઘણું જાણવાનું કુતૂહલ છે એ એકને જાણવાના કુતૂહલને મારે છે. જે તત્વનો કુતૂહલ થયો છે એ નથી થતો, સ્વતત્વના કુતૂહલને ઘટાડી દે છે. એટલે એ કુતૂહલ મંદ થઈ ગયો મારું, અને સ્વરૂપનું ધ્યાન, સ્વરૂપમાં એકાગ્રતા એ વિષય ઉપર વળી ગયા, એ લાઈન ઉપર વળી ગયા. પોતે શાસ્ત્ર વાંચનને પદ્ધતિ ઘટી પ્રવૃત્તિમાં, અને ધ્યાનની પ્રવૃત્તિ ઉપર વિશેષ આવી ગયા. નુકસાન જ છે, ચોખ્ખે ચોખ્ખું ચોખ્ખું નુકસાન છે એમ જ છે. જાણીને પણ કરવાનું શું, એ સ્વરૂપમાં સ્થિર થવાનું. કે આમાંથી બહાર આવવું ગમતું નથી એ સ્થિતિમાં તો આવવું છે. એ સ્થિતિમાં રહેવું, ઉપયોગ શાસ્ત્રમાં લગાવવો એના બદલે એ સ્થિતિમાં રહેવું, એ પસંદ કરવું. ઉપયોગ ભમાવવો પડે શાસ્ત્રની અંદર પણ, ન્યાય તર્કની અંદર લઈ જવો પડે. આકુલતા છે, એ પણ આકુલતા છે. ન્યાયભાઈ રીતે ઉતાર્યો છે કે જ્યારે આચાર્ય મુનિઓ એમ કહે છે કે અમારી બુદ્ધિ જે શાસ્ત્રમાં જાય છે, આ બુદ્ધિ વિભિચારીની છે, તો જે આ વાત કરી લીધી છે મોક્ષમાં પ્રકાશક, તો પછી આપણા માટે તો વિચાર કરવાનો પ્રશ્ન જ ક્યાં છે. જ્યારે એમને એ વાતને નિષેધ કર્યો, આપણા માટે આપોઆપ નિશ્ચિત થઈ જાય છે. એ બધા પડખાનું અનુસંધાન કરીને પોતે ધ્યાનની અંદર વિશેષપણે પ્રવૃત્તિ કરતા, કોઈ તર્ક બહુ ધ્યાનમાં બેસો છો તો પછી કઈ નિર્વિકલતા એટલી બધી રહે છે? કઈ એટલી બધી નિર્વિકલતા તો નીચેના ગુણ સ્થાને ગ્રસ્ત દશામાં રહી હોય તો બનતું નથી. એ તો ગુણસ્થાનની પરિપાટીનો વિષય જ નથી. એટલે બહુ ગપ્પા મારી દઈએ કે હા બહુ ધ્યાનમાં તો નિર્વિકલતા મારીએ છે, તો એ તો કઈ ચાલે એવું નથી. એવું તો કઈ નથી કે શુદ્ધ ઉપયોગમાં જ રહેવાય છે. પણ જે જ્ઞાતા દ્રષ્ટાની પરિણતિ છે અને જે સ્વરૂપ રસ છે એને વધારવાનું કામ તો થાય છે. એને સ્વરૂપ રસને, સ્વરૂપ મહિમાને અને પરિણતિની બળવાનપણા, પરિણતિમાં જે બળવાનપણ ઉત્પન્ન થાય, રસ વૃત્તિગત થાય, એની વધુમાં વધુ પ્રક્રિયા કેવી રીતે થઈ શકે એ સાધન એમણે પકડ્યું. અને એ સાધન ધ્યાનથી ઉત્કૃષ્ટ સાધન કોઈ નથી. શાસ્ત્ર કરતા પણ ધ્યાનનું સાધન એથી ઉત્કૃષ્ટ છે. શાસ્ત્રમાં તો ઉપયોગ ભમાવવો પડે છે અનેક પ્રકારે, અને અનેક વિષય ચાલે છે. ત્યાં તો 11મી ગાથા પછી 12મી વ્યવહારની ગાથા ચાલે, 11મી એકદમ જોરદાર ગાથા ચાલે, વ્યવહારો ભજથો ભજથો દેશી દેવ સુધનયો, તમામ વ્યવહાર અભૂતાર છે. વળી 12મી ગાથામાં પાછા આચાર દેવ વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. ત્યાં બે પડખા સાંધવાની જરૂર નથી, ત્યાં તો દેશના ચાલે છે, સામે શાસનને લક્ષમાં રાખેલું છે. બંને વાત આવશે. સ્વરૂપમાં તો એનું સ્વરૂપ જ છે અને બીજું કોઈ નથી, અને એ એમની રુચિનો વિષય છે, રુચતો વિષય છે, ભાવતું ભોજન છે. પાણી ભરેલું છે અને ભાવતું ભોજન છે, કોણ બીજી માથા કુટુંબમાં ઉતરે એ વસ્તુ. માણસ રસથી ગમતો હોય તો કે ભાઈ વાતો કરાવવામાં એને એમ કે નથી, એનો રસભંગ થાય છે. પોતાના આત્મરસનો ભંગ કરવા કોઈ સાધક ચાહતા નથી. કહે છે જ્ઞાનની એવી શક્તિ છે કે જીવ એક જ સમયમાં આ જાણે છે એ વાત અહીંયા નથી. તર્કમાં લઈ જાય છે કોઈ, જેમ કે કેવો જ્ઞાનની અંદર લીમડો લીમડો દેખાય છે, ટોપી ટોપી દેખાય છે, કેસરી રંગ દેખાય છે, અને મતિ જ્ઞાનીમાં પણ આ જે રંગ છે એ જ રંગ દેખાય છે. આ કંઈક કેસરીને બદલે કાળો દેખાય છે કે ધળો દેખાય છે એવું તો નથી. બે જ્ઞાનની વિશે સરખો થયો કે ન થયો એમ છે. પેલા સ્વરૂપમાં નિવાસ કરીને જાણે છે, આ ઉપયોગ એના ઉપર મૂકીને જાણે છે. બે વચ્ચે જાણવાની પદ્ધતિમાં મોટો ફેર છે, ઉલટો સુલટો ફેર છે. એક અંતર્મુખ રહીને જાણે છે, એક બહિર્મુખ થઈને જાણે છે. બેની દિશા વૃત્તિ સુલતિ છે. બંને જ્ઞાનમાં પર્યાયની મુખ વૃત્તિ સુલતિ છે. અંતર્મુખ અને બહિર્મુખ બંનેનું મુખ વૃત્તિ સુલતિ છે. જેટલો ઉપયોગ ચોથા ગુણ સ્થાને, પાંચમા ગુણ સ્થાને કે છઠ્ઠા ગુણ સ્થાને, ત્રણ ગુણ સ્થાન છે નીચેના, જેટલો ઉપયોગ બહાર જાય એટલા ઉપયોગના, એટલા જ્ઞાનાંશનો, જ્ઞાનનો એ અંશ છે એનો જ્ઞાનીને નિષેધ વર્તે છે. રાગનો તો નિષેધ વર્તે જ, કેમ કે એ તો ચોખ્ખો ઉપર પદાર્થને આશ્રિત મલિન પરિણામ છે, કષાયયુક્ત પરિણામ છે. પણ જે જ્ઞાનમાં કશાય નથી અને જે ઉપયોગને સમ્યક જ્ઞાન કહેવાય, મિથ્યા જ્ઞાન કહી શકાય નહીં. જ્ઞાનીના ઉપયોગને મિથ્યા જ્ઞાન કહેવાય નહીં, પણ જે ઉપયોગ જ્ઞાનીનો બહાર જાય એ અંશનો જ્ઞાની નિષેધ કરે છે. એ જ્ઞાનીનો એ અંશનો જ્ઞાની નિષેધ કરે છે. એમ કહે છે કે આનાથી આત્મા સધાતો નથી. જે ઉપયોગ બહાર જાય છે એનાથી આત્મા સધાતો નથી. તો જેનાથી આત્મા ન સધાય એ ચીજ મારે કામ નહીં. શું? જેનાથી મારું પ્રયોજન ન સધાય એ ચીજ મારે કામ નહીં. અથવા જેનાથી મારા પ્રયોજનને હાનિ પહોંચે એ ચીજને હું હાનિ કરીને કેમ ગણું, કેમ રાખવું, એ પ્રશ્ન રહેતો નથી. એટલે ટોડનજીએ એ વિશે સ્પષ્ટ કર્યો છે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં કે કોઈ જ્ઞાની અથવા સાધક એમ ન કહે કે પરસત્તા અવિનાશી જ્ઞાન છે એનાથી આત્મા, આત્માનું હિત થાય એવું કોઈ જ્ઞાની કહે નહીં. પરસત્તા અવલંબનશીલ જ્ઞાન તો શાસ્ત્રમાંથી ત્યારે હોય છે, તો જ્ઞાની શાસ્ત્રમાંથી ત્યારે જ્ઞાનીની હિત થાય કે અહિત થાય પ્રશ્ન ઉભો થાય એવો વિષય છે. સત્શાસ્ત્ર સામે છે આચાર્ય ભગવાન, જેટલો ઉપયોગ બહાર જાય એટલું નુકસાન જ થાય. ચાહે સામે સર્વજ્ઞતા સાક્ષાત પરમેશ્વર વિરાજમાન હોય, અરિહંત દેવ ચેતન કરે અને એમના દર્શન કરે એ ઉપયોગ થી શું થાય? કઈ તોલ બાપના કાટલા બદલવા કે ન બદલવા, જૈન દર્શનમાં એ વિષય નથી. એનાથી નુકસાન છે. પર બંગાઓ દુઃખ ગઈ, ગુરુદેવ તો સૂત્ર લેતા હતા કુંકુંડાચાર્ય, પર બંગાઓ દુઃખ ગઈ. સામે દેવગુરુ શાસ્ત્ર હોય, દુર્ગતિ દુર્ગતિ એ દુર્ગતિ છે, ભાવ દુર્ગતિ છે, દ્રવ્ય એનો ફળ આવે ત્યારે ભાવે દુર્ગતિ છે. કોઈ સાધક ન કહે, પ્રોબ્લમનું જે સ્પષ્ટ કર્યું, કોઈ જ્ઞાની કહે નહીં કે પરસત્તા અવલંબન શીલથી મોક્ષ માર્ગ સધાય છે એવું કોઈ કહેતા નથી. પરસત્તાનું અવલંબન છે એટલે એવું એટલું પરાન્મુખપણું છે, એટલો જ્ઞાનનો દોષ છે, એટલો જ્ઞાનનો વિભાવ છે, અને એનો એમને નિષેધ કરતા છે. ખરેખર તો પ્રવચન સારમાં તો એટલી બધી વાત લીધી છે, 172 ગાથાના જે 20 બોલ છે એમાં, કે જે ઉપયોગ બહાર જાય અમારો ઉપયોગ નહીં. અમે તો જેમ રાગનું સ્વામિત્વ રાખતા નથી કે ઈચ્છતા નથી, એમ જેટલો જ્ઞાનનો અંશ ઉપયોગ બહાર જાય એ અમારો નહીં, એ ચીજ મારી નહીં. એમ કોઈ ઘરનો છોકરો અકાર્યને કરે તો કે તું આ કુટુંબનો સભ્ય નહીં, તો અમારો છોકરો નહીં, અમારો નહીં, તો અમારો કુટુંબ છોડીને તમે ત્યાં જાય લાગે, સાથે રહેવા લાયક નથી. ઉપયોગ બહાર હોય તો કે તું અમારી ચીજ નહીં. ઉપયોગનું કોઈ હરણ કરી શકતું નથી, નવમો બોલ છે ગુરુદેવ શ્રી બહુ બનાવ એક રસમાં આવી જતા. આ જુઓ તો ખરા કે નાની એમ કહે છે કે મારા ઉપયોગનું કોઈ હરણ કરી શકતું નથી, હરી જઈ શકતું નથી, કોઈ ખેંચી શકતું નથી. જગતના કોઈ પદાર્થમાં એવી તાકાત નથી કે મારા ઉપયોગનો ખેંચીને આકર્ષણ કરે, આકર્ષિત કરે. તો પાછા પોતે ને પોતે દલીલ આપે કે પણ પ્રભુના ઉપયોગ બહાર જાય છે એનું શું? પોતે ને પોતે કહે છે પોતાના પ્રભુને કે પણ પ્રભુનો થોડો ઉપયોગ બહાર જાય છે એનું શું? કે તો કે ઉપયોગ બહાર જાય છે એ મારો ઉપયોગ નહીં, એ મારો નહીં, એ હું નહીં. જેમ રાગ તે હું નહીં, ઉપયોગ બહાર જાય છે તે હું નહીં. નવમી ગાથાના બોલમાં બહુ સરસ વિષય લેતા હતા. એટલી ઝીણી નજર છે આમાં કે એક જ સમયનું પરિણામ છે એમાં ઉપયોગ બહાર ને લબ્ધ અંદર. જ્ઞાન નહીં, જ્ઞાનના બે ભાવ લીધા, બે ભાગ લીધા, ઉપયોગ બહાર ને લબ્ધ અંદર. એ લબ્ધ પરિણતિ છે એમાં સ્વપણું છે, અને ઉપયોગ બહાર છે એમાં સ્વપણું જ્ઞાનીને આવતું નથી. આટલી ઝીણી નજર છે. એક સમયના પરિણામના બે ભાગ કરી નાખે એટલી ઝીણી નજર છે. ઝીણું તો કઈ ઓછું ઝીણું કઈ તું નથી. કેમ કે બંને અંશના મુખ જુદા જુદા છે. પરિણતિ અંતર્મુખ છે અને ઉપયોગ બહિર્મુખ છે. બે જુદા પડી જાય છે, બેની ચાલ જુદી પડી જાય છે, બેની દિશા જુદી પડી જાય છે, બેના ફળ જુદા છે. એક પંચમ ગતિનું કારણ છે ને એક ચોથી ગતિનું કારણ છે. પંચમ ગતિનું કારણ બળવાન હોવાને લીધે ચાર ગતિની હાનિ થતી જાય છે, અને અંતે ચાર ગતિનો નાશ થાય છે. મોક્ષમાં પ્રકાશમાં સ્પષ્ટ છે. સમજો બહુ એક્ઝેક્ટ વાપરો છો, પરસત્તા અવલંબનશીલ જ્ઞાન. પરમાત્મા શું કહે છે ને, સત્તા અવલંબન શ્રી જ્ઞાની વિષય લાંબો શું બોલ્યો. પરમાર્થ વચની કામા છે, નિશ્ચિતની ચિઠ્ઠીમાં નથી પણ પરમાર્થ વચની કામા છે. ઉપાદે રૂપ જ્ઞાતાની ચાલનો વિચાર એમાં એ વિશે છે. ગુણસ્થાન વૃત્તિ અનેક જીવ હોય, અનેક રૂપનું જ્ઞાન તથા અનેક રૂપની ક્રિયા કહેવામાં આવે છે. ગુણસ્થાન પ્રમાણે જ્ઞાન, ગુણસ્થાન પ્રમાણે ક્રિયા. તેમાં વિશેષ એટલું કે એક ગુણસ્થાન વૃત્તિ અનેક જીવ હોય તો તેમને અનેક રૂપનું જ્ઞાન, અનેક રૂપની ક્રિયા કહેવામાં આવે છે. એટલે બધાને એક લાકડીએ કોઈ માપે તો એને ગુણસ્થાનનું માપ આવે, કારણ કે ભિન્ન ભિન્ન સત્તાના પ્રમાણે કરી એકતા મળે નહીં. એક એક જીવગ્રહમાં અન્ય અન્ય રૂપ અવલયિક ભાવ હોય, તે અવલયિક ભાવ અનુસાર જ્ઞાનની પણ અન્ય 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 અન્યતા જાણવી. પરંતુ વિશેષ એટલું છતાં આ સિદ્ધાંત તો ક્યાંય ટૂટે નહીં. પરંતુ વિશેષ એટલું કે કોઈ પ્રકારનું જ્ઞાન એવું ન હોય કે પરસત્તા અવલંબનશીલ બની મોક્ષ માર્ગ સાક્ષાત કહે એવું એક પણ જ્ઞાન હોય નહીં. કે મારું આ જ્ઞાન છે, મારા શાસ્ત્રનું જ્ઞાન છે એ તો મોક્ષ માર્ગ સાધે છે કે એમ નથી, ત્યાં એ મોક્ષ માર્ગ સાધતું નથી. કેમ કે અવસ્થા દશાના પ્રમાણમાં પરસત્તા અવલંબક છે. ચોથે પાંચમે છઠ્ઠે સ્થાને અવસ્થાના પ્રમાણમાં પરસત્તા અવલંબક છે, પરસત્તાનું અવલંબન કરનારું છે, પણ તેને મોક્ષ માર્ગ કહેતા નથી. તે આત્મા પરસત્તા અવલંબી જ્ઞાનને મોક્ષ માર્ગ કહેતો નથી. કોણ જ્ઞાની છે તે? ચોથા ગુણ સ્થાને, પાંચમા ગુણ સ્થાને, છઠ્ઠા ગુણ સ્થાને કોઈ એને મોક્ષ માર્ગ કહે નહીં. જે જ્ઞાન હોય તે સ્વસત્તા અવલંબનશીલ હોય તેનું નામ જ્ઞાન. જે જ્ઞાન હોય તે સ્વસત્તા અવલંબનશીલ હોય તેનું નામ જ્ઞાન. તો કે પરસત્તા અવલંબન કરે એનું નામ જ્ઞાન કેવું કે ના, એનું નામ જ્ઞાન કેવું નહીં? તો કે પણ જાણે તો છે, તો કે તો એને જ્ઞાન ન કહેવું. ઠીક, ગંધર્વ ભગવાન નો ઉપયોગ અંતર્મૃતમાં બાર અંગની રચના કરે એને જ્ઞાન કહેવું કે ન કહેવું કે ના પાડે છે. આગમમાં ભલે એને જ્ઞાન કહેવાય, અધ્યાત્મમાં એને જ્ઞાન કહેવાતું આ આગમ ભાષા અને અધ્યાત્મ ભાષાનો આ ફરક છે. અધ્યાત્મ તો આત્મીમાં આવવાની વાત છે, એનું નામ અધ્યાત્મ છે. પ્રવચનમાં એ વિશે કે જ્ઞાન નથી તો શું છે, તો કે જ્ઞાન નથી પણ જળનો પર્યાય છે, જળ છે. એવો નિષેધ જોરથી હતો. આ તો ગંધર્વ ભગવાનનો ઉપયોગ છે, તો કે અહીંયા બીજી વાત નથી, એક જ વાત છે, જે છે એ વાત છે, એમાં ફેર પડે એવું નથી. તર્ક ને દલીલ તો બધું પૂતે ને પૂતે આપે, પાછા છતાં એનું સમાધાન આપતા જાય છે કે જ્ઞાન નથી. અને એ શબ્દ વાપરે છે ટોડરમલજીએ કે આનું નામ જ્ઞાન, ને જે જ્ઞાન હોય તે સ્વસત્તા અવલંબનશીલ હોય તેનું નામ જ્ઞાન, એટલાને અમે જ્ઞાન કહીએ છીએ. બાકીના વિભાગને અમે જ્ઞાન કહેતા નથી. બધું ક્ષોભ, બહારનો ક્ષોભ બધો મૂળ મૂકી દીધો, એમ શૂન્ય કરી નાખ્યું, કિંમત નથી એની, એમ
કરીને
પરમાત્માની સાથે રહે તે જ્ઞાન, એ જ્ઞાન, એક જ જ્ઞાન. પરમાત્માનો સંગ છોડે, જે જ્ઞાની પરમાત્માનો સંગ છોડ્યો એને જ્ઞાન તો ન કહ્યું, એને ધિકારી. ધિકાર છે તને કે તું આવા પરમાત્માનો સંગ છોડીને બીજા પદાર્થના સંગમાં બી? આ વાત તે ઠીક કરી નથી, અનુચિત વાત છે, ઉચિત વાત તારા માટે નથી. દૃષ્ટિ પ્રકાશમાં સોગાનીજી ઉપયોગ બહાર નીકળા કે જમકા, આત્માના પ્રાણનું ખૂન છે એની અંદર. જેમ યમનો દૂત મૃત્યુના પ્રસંગે આવે છે, આ મૃત્યુનો પ્રસંગ છે. અજ્ઞાની જીવને ક્ષુભ શુભમાં અભિમાન થાય છે, અધ્યાત્મના પ્રકરણમાં આવે તો એનું પાણી ઉતરી જાય. આ તારો જેટલો ક્ષુભ શુભ છે ને એના ઉપર આવડી મોટી ચોકડી છે, એ ઉપયોગ બહાર જાય છે એક ક્ષુભ શુભમાં. અને એ ઉપયોગ બહાર જાય છે એ જ્ઞાન જ નથી, એ અજ્ઞાન છે, એ જળ છે, એ આત્મા નથી, અનાત્મા છે, એ આત્માની ચીજ નહીં. એને કોઈ મોક્ષ માર્ગ સાધે છે એમ કહેતા નથી, એને મોક્ષ માર્ગમાં ગણતા નથી, એને મોક્ષ માર્ગમાં નથી ગણતા, બંધ માર્ગમાં ગણે છે. કેમકે પરની સાથે પ્રતિબદ્ધ રૂપ થાય છે ઉપયોગ, પરની સાથે પ્રતિબદ્ધ તે ભાવબંધ, ભાવબંધ છે એના નિમિત્તે દ્રવ્યબંધ થાય છે. તો એને મોક્ષ જેનાથી બંધ થાય એનાથી મોક્ષ કેમ થાય એ પ્રશ્ન રહેતો નથી. તો બંધ તત્વ રહેતું નથી, તેમાં તે પણ રહેતું નથી, એટલે તત્વની ભૂલ થઈ જાય છે, શ્રદ્ધાજ્ઞાન મીઠા થાય છે. જે જ્ઞાન હોય તે સ્વસત્તા અવલંબનશીલ હોય તેનું નામ જ્ઞાન, તે જ્ઞાનને સહકારભૂત નિમિત્તરૂપ, એટલે નિમિત્ત બહાર જતા જ્ઞાનને નિમિત્તરૂપ અનેક પ્રકારના ઉદયિક ભાવ હોય છે. સમ્યક દ્રષ્ટિ તે ઉદયિક ભાવનું જ્ઞાતા છે, તમાશગીર છે, પણ તેનો કર્તા ભોક્તા કે અવલંબી નથી. સ્પષ્ટ કર્યું છે, જ્ઞાતાનો વેદની ઉપાધિ લે છે ને, તેથી કોઈ એમ કહે કે આ પ્રકારનો ઉદયિક ભાવ સર્વથા હોય તો અમે એને ફલાણો અમુક સ્થાન કહીએ, એમ કહેવું જૂઠું છે. એમ કહેનારે દ્રવ્યનું સ્વરૂપ સર્વથા પ્રકારે જાણ્યું નથી. કારણ અન્ય ગુણસ્થાનને તો વાત શું કહેવી, કેવળીઓને પણ ઉદયક ભાવોનું અનેક પ્રકાર પણ જાણવું, કેવળીઓને પણ ઉદયક ભાવ એક સરખા હોઈ શકે એને એ રીતે એ વિશે આગળ ચર્ચો છે. કેવળ ભગવાનને પણ ઉદયક ભાવ એક સરખા હોઈ શકે એને એમ કરીને દ્રષ્ટાંત આપ્યો છે કે કોઈ કેવળીને દંડ કપાટરૂપ ક્રિયાનો ઉદય હોય ત્યારે કોઈ કેવળીને ન હોય. દંડ કપાટરૂપ એટલે દેહથી બહાર જે પ્રદેશો પ્રસાર થાય છે એને દંડ કપાટરૂપ ક્રિયા કહેવામાં આવે છે. શરીરની બહાર પ્રદેશો લોકાલોકમાં પ્રસિદ્ધ, લોકમાં પ્રસિદ્ધ આખા લોક સમુદ્ઘાત જેને કહે છે દંડ કપાટરૂપ ક્રિયાને સમુદ્ઘાતની ક્રિયા કહેવામાં આવે છે. કોઈને ન હોય એ પ્રમાણે કેવળીમાં પણ ઉદયની અનેક રૂપતા છે તો અન્ય ગુણ સ્થાનમાં તો હોય જ, એમાં શું કહેવું. માટે ઉદય ભાવના ભરોસે જ્ઞાન નથી. જ્ઞાન સ્વશક્તિ પ્રમાણ છે, સ્વપર પ્રકાશ જ્ઞાનની શક્તિ છે. જ્ઞાન સ્વશક્તિ પ્રમાણ છે. કેટલી શક્તિ? કે સ્વપર પ્રકાશ જ્ઞાનની શક્તિ છે. નાયક પ્રમાણ જ્ઞાન છે. સ્વરૂપાચરણ રૂપેનું ચારિત્ર યથા અનુભવ પ્રમાણ છે. જે તે ગુણ સ્થાને એ જ્ઞાતાનું સામર્થ્ય છે. એવી એ વાતનું વિવેચન ક્યાં સુધી લખીએ અને ક્યાં સુધી કહીએ મહિમા આવી ગયા છે. પોતાના ક્ષેત્રમાં નિવાસ કરતો જાણે છે, શ્રમ પડ્યા વગર, ખેદ થયા વગર, આકુલતા ઉત્પન્ન થયા વગર, અને કોઈ પણ જાતનો એમાં શ્રમ નથી. શ્રમ થાય ત્યાં આકુલતા થાય, થાક લાગે. અહીંયા એક સમયમાં અનંત વૃદ્ધિ ધારક પોતાના સ્વતત્વને જાણી લે, એ જ સમયમાં અનંતા લોકાલોકને જાણે, એમાં ક્યાંય શ્રમ પડતો નથી કે થાક લાગવાનો પ્રશ્ન રહેતો નથી. કે હવે પરિણમતા પરિણમતા થાક લાગશે કે નહીં, આટલું બધું જાણે છે. શ્રમ પડ્યા વિના, ખેદ થયા વિના જાણે છે. અંદર રહીને બધું જાણી લે છે, બહાર નીકળવાની જરૂર પડતી નથી. આ ચમત્કાર છે જ્ઞાનનો. જેમ જ્ઞાન પોતાનું સ્વક્ષેત્ર છોડ્યા વિના માઇલો સુધીનું પ્રતિબિંબ પડે છે કે નહીં આ છદ્મસ્થના અલ્પ જ્ઞાનમાં. એક પર્વત ઉપર ચડે તો 25-50 માઇલના ગામડા જોવે, અથવા ઊંડા ડુંગરા જોવે. એક ચણાની દાળ જેટલી આંખની કીકી છે એની અંદર માઇલોના માઇલોનું પ્રતિબિંબ. ત્યાં જ્ઞાન પહોંચ્યા વગર, બહાર નીકળ્યા વગર, ગયા વિના જાણી લઈએ છીએ. એવી જ રીતે આ જાતિ સ્મરણના 100 વર્ષ પાછળ ગયા વિના એમને મંદર રહીને જાણી લે છે. 100 વર્ષનું જ્ઞાન દેવનું જે જ્ઞાન છે પૂરી બહેન છે, અહીંયા 100 વર્ષનું સાબરકુંડના આયુષ છે, 100 વર્ષના આયુષ છે. 100 વર્ષની સ્મૃતિ આવે છે. કેટલી વાર લાગે 100 વર્ષ સુધી લંબાતા એને? વાહનને વાર લાગે, જ્ઞાનને વાર લાગે નહીં. એક સેકન્ડમાં ફટાક પકડે, સામે ચીજ હોય એવી રીતે દેખાય. કહે છે કે શ્રમ પીડ્યા વગર, ખેદ થયા વગર, અંદર રહીને બધું જાણી લે છે. જ્ઞાનને બહાર ડોકિયું મારવા જવું પડતું નથી, એટલો પરિશ્રમ નથી. બહાર મોઢું ફેરવું પડે એટલો પરિશ્રમ એને નથી. એવો જ કોઈ આત્મા અદભુત ચૈતન્ય ચમત્કારિક પદાર્થ છે. ચૈતન્યનો એ ચમત્કાર ગણવામાં આવે છે. જેની આગળ બધા પદાર્થોનું આશ્ચર્ય તૂટી જાય, બધા પદાર્થોનું મૂલ્ય છૂટી જાય, એવો એ પોતે જ અનંત મહિમાધારી પદાર્થ છે. અને એનો જેટલો મહિમા છે એટલો એના શ્રદ્ધા જ્ઞાનમાં આવે તો એ જ્ઞાન સાચું, એ શ્રદ્ધા સાચી. નહીંતર ગમે તેવું જ્ઞાન હોય તો એ જ્ઞાનનું કોઈ મૂલ્ય રહેતો નથી.
હવે